රෝණි කුමාර විජේරත්නතුමනි.
දැන් ඉදලා ගණන් කරන්න. ස්තුති. මුලසනේ ගරු මන්ත්‍රීතුමනි, ගරු ඇමැතිතුමනි, විශේෂයෙන්ම අපි අහලා තියෙනවා මඩ සෝදාගත් කල ගොවියා රජකමටත් සුදුසුයි කියලා තියෙනවා ඒ කාලේ. හැබැයි අද කියන්න කනගාටුයි, මඩ සෝදා ගත්තාම ගොවියා අර ඒ කාලේ ගොවියු මඩට ඇඳපු අඹඩලේන්සුව ගන්නවත් බැරි තරමට අසරණ වෙලා තියෙනවා. අද දඹුල්ලේ බීලූණු ගොවියෝ ඔබතුමා දන්නවා 5000ක් විතර ඊට වඩා වැඩි ප්‍රමාණයක් ගොවිතැනින් අයින් වෙලා තියෙනවා. මේ කන්නේ නම් අයින් වුණේ වැස්ස නිසා. නමුත් ඊට කලින් කන්නවල අයින් වුණා. මොකද බීජ පිළිබඳව තියෙන මිල පාලනය ගැන ප්‍රශ්නයක් තියෙනවා. ඊළඟට බීජවල ප්‍රමිතිය ගැන ගැටලුවක් තිබුණා. ඒ වගේම වගාවට රැකවරණයක් නැතිකම, මේ වගේ ගැටලු. ඊළඟට දෙමාතලේ දිස්ත්‍රික්කයේ එළවලු ගොවියත් අද මේ බොහොර මිල සම්බන්ධයෙන් තියෙන ප්‍රශ්නයත් එක්ක මේ එළවලු වගාවේ යෙදෙනවද කියලා තැනක ඉන්නවා. ඊළඟට බඩයිරුඟු ගොවියත් ඔබතුමා දන්නවා මොනරාගල මයංගනේ ආදි ප්‍රදේශවලත්, ලග්ගල විල්ගමුව ආදි ප්‍රදේශවලත් ගොවියොත් මේ බීජ පිළිබඳ ගැටලුව නිසාත්, මිල පිළිබඳ ගැටලුව නිසාත් බඩයිරුඟු වගාවෙන් අයින් වෙලා ඉන්නවා. ඊළඟට මගේ දිස්ත්‍රික්කයේ විල්ගමුව, ලග්ගල, පල්ලේගම, ඊළඟට ගලේවල, පල්ලේපොළ ආදි වශයෙන් ගත්තහම ප්‍රාදේශීය ලේකම් කොට්ටාෂ 11 වැඩි ප්‍රමාණයක් වීගොවි තැන කරනවා. අද මේ ගොවියෝ වගාවෙන් අයින් වෙලා ඉන්නවා. යල කන්නේ 10%ක් භූමි ප්‍රමාණයෙන් වගා කරලා තිබුණේ නැහැ. මහ කන්නේ ඊට වඩා වැඩි ප්‍රමාණයක් වගාවෙන් ඈත් වෙලා තිබුණා. ඒකට එක හේතුවක් තමයි මේ අක්කරයකට යන වියදම. අක්කරයක් වගා කරන්න ගියාම මට කාලේ නැති නිසා මම කෙටියෙන් කියන්නම්. විතර වීවල රුපියල් 8000ක් යනවා. හී හාන්න රුපියල් 25000ක් යනවා. කපන්න රුපියල් 18000ක් යනවා. පොහොර වලට 30250ක් විතර යනවා. කෘමිනාශක වලට රුපියල් 18000ක් විතර යනවා. තව කුලිය 24000ක් විතර යනවා. ඒ ඔක්කොම එකතු කරාම රුපියල් 179000ක් විතර යනවා වගාවට. එතකොට අර රජයේ නියමිත මිලට අරගත්තොත් අපි දන්නවා දැන් මේ වෙනකොට අපේ පළාත්වල නම් පොළොන්නරුවේ කොහමද මම දන්නේ නැහැ. පළාත්වල නම් අස්වැන්න අඩුයි. අක්කරයකට මුසල් 80ත් 100ත් අතර වගේ ප්‍රමාණයක් තමයි ලැබෙන්නේ. එතකොට අර පාලන මිලට ලැබුණොත් රුපියල් 95ට ගත්තොත් ඔබතුමා බලන්න රුපියල් 159000ක් වගේ තමයි අක්කරයකින් ලැබෙන්නේ. එතකොට 179000ක් වියදම් කරලා 159000ක් ගන්න ගොවියෝ මේ ගොවිතැනේ ඉදීද? මේක රුපියල් 20000ක් අස්වැන්න නෙළන අන්තිම වෙනකොට ගොවිය රටට ණය වෙනවා. කාට හරි ණය වෙනවා. මේක අර අතෙන් කාලා හරක් බලනවා වගේ වැඩක් වෙනවා. ඒ නිසා මෙන්න මේ වගේ ගැටලු තියෙනවා. අපි දැක්කා අයවැයවලදී කියනවා අක්කරයකට රුපියල් 6000ක් පොහොර ගන්න දෙනවා කියලා. මම හිතනවා ඒක ගොවියාව හැල්ලුවට ලක් කිරීමක් කියලා. මොකද ඒ අයර තියෙන ප්‍රශ්නේ මම හිතන්නේ කෘෂිකර්ම අමාත්‍යාංශයේ තේරුම් ගත්තේ නැහැ. ගොවියා අසරණ කිරීමක් කරලා තියෙනවා. මම ඔබතුමාට යෝජනාවක් කරනවා. මේ ගොවියන්ට පොහොර ගන්න පුළුවන් විදිහට සුලභ කරලා දෙන්න. ඒ අය ඒගොල්ලන්ට කැමති විදිහට මේ මිල දී ගැනීම කරයි. මොකද රුපියල් 30000ක් විතර අර ඒ අයත් එක්ක කතා කරපුවාම අපිට දැනෙනවා ගන්න ඕන වෙනවා කියලා. එහෙම නැති වුණොත් ගොවියෝ මේ වීගොවෙතනින් අයින් වෙනවා. එහෙම වුණොත් අන්තිම වී ඇටෙත් අපිට පිටරටින් ගෙන්නන්න වෙන එක වළක්වා ගන්නට බැරි වේවි. මොකද අපි කොච්චර නවීකරණය කරනවා කිව්වත් ඒ අයට ඒ අවශ්‍ය පහසුකම් නොලැබෙනවා නම් ඒගොල්ලන් ඒක යෙදෙන්නේ නැහැ. මම ඔබතුමාට මේ වෙලේ මතක් කරනවා කවුරුත් කතා නොකරන ගම්මිරිස් ගොවියා ගැන. දැන් මාතලේ දිස්ත්‍රික්කයේ ගත්තොත් උකුවෙල, රත්තොට සහ අඹංගඟ කෝරළේ කියන ප්‍රාදේශීය ලේකම් කොට්ටාෂ තුනම ඔබතුමා ගිහිල්ලා තිබුණා එක දවසක්. ඒ අය ජීවත් වෙන්නේ ගම්මිරිස් ගොවිතැනින්. ඒ අයටත් ගැටලු තියෙනවා. ඒ අයට මේ පොහොර සහනාධාරය මේ විදිහට ලැබෙනවාද කියන එක ඔබතුමාගේ පිළිතුරු කතාවේදී සඳහන් කරන්න කියන එක මම මේ වෙලාවේ ඉල්ලා සිටිනවා. මොකද එහෙම නොවුනොත් ඒ අයටත් කියන්න වෙනවා අර ඔබතුමා කිව්වා වගේ අක්කර භාගයෙන් 150000ක් ගන්න මිරිස් වගාවටවත් යන්න කියලා. ගම්මිරිස් වලින් වැඩක් නැති හින්දා මොකද අක්කරයක් වගා කරගත්තොත් කෝටියක් හොයා ගන්න පුළුවන්. වීගොවියටත් ඒකටම අපිට යන්න කියන්න පුළුවන් වෙනවා. ඒ නිසා මෙවැනි தত্ত্বයක් අපේ ගොවිතැනේ තියෙනවා කියන එක අපි අවබෝධ කරගන්න ඕනි. ඒ නිසා අපි දැක්කා ඔබතුමාට බිලියන 7.25ක් වෙන් කරලා තියෙනවා කෘෂි නවීකරණ වැඩපිළිවෙලට. ඒ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්නේ කොහොමද කියන එක මේ රටට ඔබතුමන්ලා දැනුවත් කරන්න. මොකද මේ දවස්වල මම දන්නවා කෘෂිකර්ම අමාත්‍යාංශයේ මේ දවස්වල ගොවියා නගා සිටුවීම කෙසේ වෙතත් ඔබතුමා ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ නගා සිටුවන්න දැඩි වැඩපිළිවෙලක ඉන්නවා. ප්‍රශ්නයක් නැහැ. බඩඉරිඟු ගොවියා ශ්‍රී ලංකා නිදහස් පාක්ෂිකයා වුණත් කමක් නෑ, එයා බඩඉරිඟු එවනවා නම් අපිට ප්‍රශ්නයක් නෑ. හැබැයි අර බීජ දෙනකොට ඉඩම් නැති අයට දෙන්න එපා එමෙතුමා. අපි දැක්ක වීඩියෝ පට දාලා තිබුණා, සම්බුත්තේගම සමහර තැන් වටලලත් තිබුණා. ඉඩම් නැති මිනිස්සුන්ගේ ලයිස්තුත් ඔබතුමන්ලගේ මන්ත්‍රීතුමන්ලා දීලා තිබ්බා. ඒ අයට අය බීජ දෙන්න එපා, වැඩක්
නෑ.
ඊළඟට අමතක කරන්න එපා 2024 නියඟයක් එනවා කියලා කියනවා. ඒකට වැඩ පිළිවෙල මොකද්ද? ආහාර සුරක්ෂිතතාවය ගැන. ඒකට පිළිතුරක් පටිතද කරගන්න කියනවා නම් දැන් වැට් එක ගහලා හොඳටම පටිතද වේගෙන යන්නේ, ආයෙ පටිතද කරගන්න විදිහක් නැති වෙනවා. ඒ නිසා ඔබතුමන්ලගේ මේ 2024 එන ආහාර සුරක්ෂිතතාවය සම්බන්ධයෙන් මොකද්ද වැඩ පිළිවෙල කියලා කියන්න. අවසාන වශයෙන් ගරු මන්ත්‍රීතුමා, මාතලේ දිස්ත්‍රික්කයේ ඔබතුමාට දැන් අලුතින් වැවිලි කර්මාන්තයත් ඇවිල්ලා තියෙන හින්දා මාතලේ දිස්ත්‍රික්කයේ තියෙන ඇල්කඩුව සහ රාජ්‍ය වැවිලි සමාගම දැන් මේ දෙකම විකුණන්න හරි නැත්නම් ප්‍රතිව්‍යුහගත කරන්න හරි යනවායි කියන එක අපි දකිනවා. එතකොට මේ ඇල්කඩුව සමාගම කිව්වොත් හොඳින් ලාභ ලැබලා පෙන්නපු සමාගමක්. අපි දැක්කා මේකට, මම ඔබතුමාට කියනවා මේ හැම එකටම විසඳුම විකිණීමම කරගන්න එපා. එක දෙයක් දැන් විකුණනවා නැත්නම් ප්‍රතිව්‍යුහගත කරණය කරලා යම්කිසි යහපතක් වෙනවා නම් ඔබතුමන්ලා හොඳට හොයලා බලන්න මේ ඉන්න නිලධාරීන් කවුද කියලා. මේ ඉන්න නිලධාරීන්ගේ දූෂණ නිසා මේ සමාගම් වල බිඳවැටීම් සිද්ධ වෙනවා. ඒ නිසා මම ඔබතුමාට යෝජනා කරනවා අර කෝප් කමිටුවටත් ගෙනාවා. හැබැයි ඒකෙදි කිව්ව ඉලක්කන් නම් හරිය නැහැ, වැරදි. මොකද නඩුවට 2,74,00,000 කියලා කිව්වා. මම හිතන්නේ මේ මන්ත්‍රීතුමාට ඉලක්කම් කියවීම පිළිබඳ ගැටලුවක් තියෙනවා. ඒ තරම් ලොකු ගාණක් නෙවෙයි, වැරදීමකින් එක කියවිලා තියෙන. කොහොම වුණත් හොරකමක් සිද්ධ වෙනවා නම් ඒක හොරකමම තමයි. හැබැයි කෝප් එකට අහු වුණෙත් ලොකුම හොරකම් ටික නෙවෙයි. එනිසා මම ඔබතුමාට කියනවා මේ වැවිලි සමාගම් ඇතුලේ තියෙන හොරකම් ටික අවසන් කරනවා. ජනාධිපති විමර්ශන ඒකකයෙන් විමර්ශනයක් කරන්න. මොකද අමාත්‍යංශයට දුන්නයි කියලා ඒකෙන් කරන විමර්ශනය මං හිතන්නේ හොරාගේ අම්මගෙන් පේන අහලා වැඩක් තියෙනවයි කියලා. ඒ වගේම අවසන් කරනවා, මට විනාඩියක් දෙන්න. වතු ආශ්‍රිතව ගරු මන්ත්‍රීතුමා ඇමෙතුමනි 15,000කට ආසන්න පිරිසක් ජීවත් වෙනවා. ඒ අයගේ අනාගතයේ අවිනිශ්චිතභාවයක් තියෙනවා මේ ප්‍රතිව්‍යුහගතකරණයේ හේතුනීම තුල. ඒ අයට පැහැදිලි කරලා දෙන්න මේ අයගේ ජීවිතවලට මොකද්ද වෙන්නේ? මේ අයට මේ වගේ ඉන්න පුළුවන්ද? එහෙම නැත්නම් කොහොමද? මොකද මේ ජනතාව කැමති රජය යටතේ මේ වතු තියනවට මේ ප්‍රතිව්‍යුහගත කිරීමේ කරන්න ඕනෙම නම් මේ ජනතාවගේ ජීවිතවල සුරක්ෂිතතාවය තහවුරු කරන්න කියලා මම ඉල්ලා සිටිනවා. මොකද මේ තෙක් කාලයක් මේ වතු රැක්කේ ගරු මන්ත්‍රීතුමනි උලසුනේ මේ වතු කරේ ජනතාව. ඒ අයගේ දහඩියෙන් තමයි මේ වතු ටික රැකුනේ. ඒ නිසා මේ වගේ අයිතිය ඒ අයට තියෙනවා. ඒ නිසා ඒ අයගේ ජීවිතවල සුරක්ෂිතතාවය අවශ්‍යමයි. රුපියල් 1,700ක් වැඩි කරලා තියෙනවා, හොඳයි. 2,000 කරන්න පුළුවන්
නම්
හොඳයි. ඒ නිසා මම ඔබතුමාට යෝජනා කරනවා ඒ අයට පදිංචිය සඳහා විධිමත් වැඩපිළිවෙලක් ඇතුව නෑ වැඩි කරනවා කියලා තියෙනවා. ඔව්, එහෙම නම් හොඳයි. ඒක 2,000ක් කරලා දෙන්න. මොකද වැට් එකත් එක්ක 1,700 කරන්න දෙයක් නැහැ. ඒ වගේම ඒ අයගේ පදිංචි ඉඩම පිළිබඳව තහවුරුවක් දෙන්න. ඒ කොහෙවත් නැති තැනක ගිහිල්ලා ගෙයක් අවසන් කරන අටවන්නේ නැතුව ඒ අයට පහසුකම් නැතුව අර අද ලෝකයේ තියෙන ක්‍රම ඒ සඳහා පාසල රෝහල මේ සියල්ල එක තැන තියෙන ඒ විදිහේ ගෙවල් තියෙන සම්මාන හදලා දෙන්න. ඒ වගේම ඒ අයට මේ වතු වලින් අක්කරයක් හෝ දෙකක් ඒ අයට හිමිකම් කීමට හැකි නොවනසේ වගා කරගන්නටත් අවස්ථාව සලසලා දෙන්න කියන ඉල්ලීම කරමින් මං නිහඬව ස්තුතියි.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමිය. මිලන ගරු ඉසුරු දොඩංගොඩ මන්ත්‍රීතුමා, ඔබතුමාට විනාඩි 5ක කාලය.
ගරු මූලාසනාරට මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම රටේ ජීවනාලය බඳු තාමත්ම වැදගත් අමාත්‍යාංශ දෙක විවාදයට එක් වෙන්න අවස්ථාව ලැබීම ගැන මම සතුටු වෙනවා. අපි දන්නවා විශේෂයෙන්ම පහුගිය කාලේ පොහොර සම්බන්ධයෙන් මතුව ගැටළු ඇතුළු ඒ ප්‍රශ්න නිසා විශේෂයෙන්ම කෘෂිකර්මාන්ත සහ වැවිලි කර්මාන්ත ක්ෂේත්‍රයේ යම් පසුබෑමක් ඇති වුණත් දැන් ක්‍රමක්‍රමයෙන් මේ තත්ත්වය වෙනස් වෙමින් අපි බලාපොරොත්තු වෙන ඉදිරියේදී මේ තිබුණු තත්ත්වයට වඩා යහපත් තත්ත්වයක් මේ ක්ෂේත්‍රයන්හි ඇතිවෙයි කියන කාරණේ. විශේෂයෙන් මේ කලින් කලට මතුවන ගැටළු වලට සාධනීය විසඳුම් ලබා දෙමින් ඉදිරියට කටයුතු කිරීම ඉතාමත්ම වැදගත්. අපි දන්නවා විශේෂයෙන් දැන් ගම් වතුරකදී නියඟයකදී ඒ වගේම කෘමීන්ගෙන් සිදුවන හානි ඇතුළු මේ පූර්ණකාලීනව පාලනය කළ නොහැකි ඇතැම් කරුණු කාරණාවලදී මේ ක්ෂේත්‍රයට වන හානි අපි බලාපොරොත්තු වන ඉලක්කයන් කරා යෑම සඳහා අපිට විශාල බාධාවක් වෙනවා. ඉතින් අපි විශ්වාස කරනවා මෙවැනි අවස්ථාවකදී සෑම අවස්ථාවකම ඒවා පිටරටින් ගෙනීම සඳහා අපි ඉලක්ක වලට යන්න බැරි වුණාම කටයුතු කරනා වෙනුවට මම හිතන්නේ අපි උනන්දු විය යුතුයි විශේෂයෙන්ම අපි වගා කරන ඉඩම් ප්‍රමාණය වැඩි කරන්න ඒ වගේම ඉදිරි කාලයේ තියෙන දේවල් ගැන පුරෝකථනයක් කරලා ඒ සඳහා නිවැරදිව සූදානම් වෙන්න මම හිතන්නේ වැඩසටහන් ක්‍රියාත්මක කිරීම ඉතාමත්ම වැදගත් විශේෂයෙන් මා නියෝජනය කරන ගාල දිස්ත්‍රික්කයේ මා නියෝජනය කරන බද්දගම ආසනයත් සමස්ත ගාල දිස්ත්‍රික්කයක් ගත්තහම අපි දන්නවා විශේෂයෙන් තේ කුරුඳු ඇතුළු භෝගයන් වගා කරලා බොහෝ පිරිසක් තමන්ගේ ජීවිතය ආදායම ලබා ගන්නා වගේම රටේ ආර්ථිකයට අපනයනයට විශාල ශක්තියක් ලබා දෙනවා. ඉතින් ආණ්ඩුවට පූර්ණ කාලීනව පාලනය කරන්න බැරි වුණත් ඩොලර වල වටිනාකම මේ කරුණුත් එක්ක අපි දන්නවා විශේෂයෙන් මේ තේදළු කිලෝ එකක් සඳහා ලැබෙන ආදායම කුරුඳු වලට ලැබෙන ආදායම මේවා ගැන තමයි මේ වගා කරන ජනතාව විශාල වශයෙන් උනන්දු වෙන්නේ. ඉතින් අපිට පූර්ණ කාලීනව මිල පාලනය කරන්න නොහැකි වුණත් මම විශ්වාස කරනවා වැඩි ඵලදායක් ලබා ගැනීම සඳහා ඒ වගේම වැඩි උසස් දළු ප්‍රමාණයක් වැඩි ප්‍රමාණයක් ලබා ගැනීම සඳහා ඒ අවශ්‍ය දැනුම ලබා දීම ඉතාමත් වැදගත් ඒ මඟ පෙන්වීම ලබා දීමත් ඉතාමත් වැදගත් වගේම ඒ අයට දැරිය හැකි මිලකට අකණ්ඩව පොහොර ලබා දීම සහ පොහොර ලබා දීම පිළිබඳ විශ්වාසය ඇතිවීමත් ඒ හා සමානවම ඉතාමත් වැදගත්. ඒ වගේම තමයි විශේෂයෙන්ම අපි දන්නවා මේ ආශ්‍රිතව තියෙන ප්‍රධානතම ගැටලුවක් තමයි මේ ශ්‍රමහිඟය. ඒ ශ්‍රමහිඟය වෙනුවෙන් අපි දන්නවා තාක්ෂණය හඳුන්වා දීම දැන් වර්ෂ කීපක ඉඳන් ක්‍රියාත්මක වෙනවා. ඇතැම් උදවිය මේ නව තාක්ෂණ ක්‍රමවේදයන් වෙත යොමු වෙලා තියෙනවා. තවත් උදවිය මේ නව තාක්ෂණයට යොමු වෙන්නේ යම් ආකාරයක මැලිකමක් දක්වනවා. දළු ලැබෙන ප්‍රමාණය අඩු වීම ඇතුළු මේ විවිධ කරුණු නිසා අපි දන්නවා ඇතැම් අය මේවට යොමු වෙන්නේ යම් මැලිකමක් දක්වනවා. හැබැයි අපි විශ්වාස කරනවා මේ නිවැරදි දැනුවත් කිරීම ලබා දීම ඉතාමත් වැදගත්. විශේෂයෙන්ම මේ අපි අද මුහුණ දෙන මේ ශ්‍රමහිඟයනුත් යම් ආකාරයක විශේෂයෙන් මේ කුඩා තේවතු හිමියන් ඇතුළුව ඒ අය එයින් මුදවා ගැනීම සඳහා මේ නිසි තාක්ෂණික දැනුම ලබා දීමත් ඉතාමත් වැදගත්. ඒ වගේම සමස්තයක් විදිහට මේ B60 ඇතුළු මේ සංකල්පයන් ක්‍රියාත්මක කරන මේ ගුණාත්මකභාවය වැඩි කිරීම සඳහා මම දැක දැන් සඳහන් වෙලා තියෙනවා ජනවාරි ඉඳන් මේක අනිවාර්ය කරන්න යනවා කියන කාරණේ. ඒ කොහොම වුණත් සමස්තයක් විදිහට ලෝකයේ තියෙන සිලෝන් ටී කියන සන්නාමය රැක ගැනීම ඉතාමත් වැදගත්. අපි දන්නා විශේෂයෙන් මේ කසලතේ ඒ වගේම තත්වෙන් බාලතේ මේවා අපනයනය කිරීම නතර කිරීම සඳහා මම හිතන්නේ කටයුතු කිරීම ඉතාමත් වැදගත්. ඒ වගේම මේ වතු සමාගම් සතු වගා නොකරන ඉඩම් සියල්ල වගා කළ යුතුයි. ඒ ගැන මම හිතන්නේ විශේෂයෙන්ම කටයුතු සිදු කිරීම ඉතාමත් වැදගත්. ඒ වගේම අපේ දිස්ත්‍රික්කයේ විශාල වශයෙන් වගා කරන කුරුඳු ගැනත් වචන කීපයක් මම කතා කරන්න කැමතියි. අපේ කුරුඳු ලෝකයේ ඉහළම තත්ත්වයේ කුරුඳු විදිහට නමක් දිනාගෙන තියෙනවා. හැබැයි අපි දන්නවා අද වෙනකොට මේ කැෂියා සිනම වෙනත් රටවලින් අපනයනය කරන
කැෂියා
අඩු මිලට ලෝකයේ වෙළඳපොළට එක්වීමත් එක්ක අපිට තරඟයකට මුහුණ දෙන්න වෙලා තියෙනවා. හැබැයි මේ කැෂියා සිනමන් වල තියෙන සංඝටකයන් ශරීරයට අහිතකරයි කියන කාරණේත් ගැන මේ වෙනකොට වාර්තා පළවීමත් එක්ක සිලෝන් සිනම වලට තියෙන වටිනාකම ඉහළ ගිහිලා තියෙනවා. ඒ නිසා අපේ වගකීමක් තමයි ඒට ගැළපෙන විදිහේ සැපයුමක් ලෝක වෙළඳපොළට ලබා දෙන්න අවශ්‍ය කටයුතු සිදු කිරීම. ඒ වගේම විශේෂයෙන් මේ කුරුඳු තැලීම ඒ වගේම කුරුඳු කැපීම ඇතුළු මේ කාරණා ගැන නිසි පුහුණුවක් ලබා දීම ඉතාමත්ම වැදගත්. අපි දන්නවා ඒ අයට ආදායමෙන් බොහෝ ප්‍රදේශවල 3න් එකක් වගේ ලැබෙන්නේ 2න් එකක් වගේ ලැබෙන ප්‍රදේශات තියෙනවා. නිසි ප්‍රමිතියෙන් යුතුව මේ පුහුණුව ලබා දීම අපනයනයට ගැළපෙන ඉහළ ප්‍රමිතියෙන් යුතු කුරුඳු නිෂ්පාදනය කිරීම සඳහා ඉතාමත්ම වැදගත්. ඒ වගේම අපි දන්නා සාම්ප්‍රදායික මම හිතන්නේ අපි අපනයනය කරන තේසා කුරුඳු වලට value additions එකතු කරලා විශේෂයෙන්ම අපි දන්නවා මේ වෙනකොට යම් නිෂ්පාදනයක් සිදු වෙනවා. ඉතින් මේ ගැනත් යම් ආකාරයක සොයා බැලීමක් සිදු කිරීම ඉතාමත්ම වැදගත්. ඒ වගේම තමයි පොල් සාම්ප්‍රදායිකව අපි වගා
කරන මන්තුමාතුමා කාලය අවසානයි.
මම අවසන් කරනවා. අපි පොල් සාම්ප්‍රදායිකව වගා කරන ප්‍රදේශ වලින් බැහැරව වගා කිරීමක් ගැන පහුගිය කාලේ වැඩසටහන ආරම්භ වුණා. ඉතින් මේ සියල්ල ගැනම මම හිතන්නේ අපි විශේෂ අවධානයක් යොමු කිරීම ඉතාමත් වැදගත්. විශේෂයෙන්ම කෘමීන්ගෙන් සිදුවන රෝග නිසා පහුගිය කාලේ විශාල හානියක් මේ ශේෂ්ත්‍රයටත් ඇති වුණා. ඒ නිසා කාලය නැති නිසා මම විශ්වාස කරනවා මේ කෙටි කාලය තුල උනත් සදාන් කරපු කරුණු ගැන ගරු අමාත්‍යතුමාගේ අවධානය යොමු කරන්න කියන ඉල්ලීමත් විශේෂයෙන් සිදු කරමින් කෙටි වේලාවක් ලබා දීම ගැන ඔබතුමාට මගේ ස්තුතිය පළ කරමින් මගේ වචන කීපය මම අවසන් කරනවා.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මිලන ගරු කින්ස් නෙල්සන් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 5ක කාලය.
මූලාසන ගරු සභාපතිතුමනි අවස්ථාව ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙනවා. අද කෘෂිකර්ම සහ වැවිලි කර්මාන්ත අමාත්‍යංශයේ විවාදයට එක්වීම ගැන සතුටු වෙනවා. විශේෂයෙන්ම අද කතා කරපු ගරු මැති ඇමතිවරු මන්ත්‍රීවරු කතා කරපු විදිහට මේ රටේ වීගොවියා වගේ අනිත් සියලුම ගොවියෝ මං හිතන්නේ මේ කෘෂිකර්ම අමාත්‍යාංශෙන් මේ ලබා දෙන අයවැයෙන් ලබා දෙන වසරේ ලබා දෙන ඒ ආධාරවලින් මං හිතන්නේ හොඳක් වේවි කියලා තමයි හැමදෙනාම ප්‍රාර්ථනා කරන්නේ. විශේෂයෙන්ම අද දිනෙන් දින සහල් මිල වැඩි වුණත් මං හිතන්නේ මේ රටේ වී ඇටේ නිෂ්පාදනය කරන ගොවියට සාධාරණයක් වෙලා නැහැ. දැන් ඒ වගේම අපි ගත්තොත් ගරු ඇමතුමනි මේ රටේ තියෙන කෙත්වල මාර්ග ගත්තොත් ඒ ඇලවල් සම්පූර්ණයෙන්ම මේ වෙනකොට විනාශ වෙලා තියෙනවා. ජලය කියන එක පොහොර වගේම අත්‍යවශ්‍ය දෙයක්. දැන් විශේෂයෙන්ම පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ ගත්තොත් කෙත් ඇලවල් මාර්ග කිලෝමීටර 1057ක් තියෙනවා. මේ කිලෝමීටර 1057න් 85%ක්ම ජලය අපතේ යනවා. එතකොට මේ 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 සම්බන්ධව ලෝක බැංකුවේ ණය ආධාර යටතේ පොළොන්නරුව දිස්ත්‍රික්කයට මිලියන 850ක් ලැබුණා කරු ඇමතුමා. එතකොට මේ මිලියන 850න් ලක්ෂ 50ට අඩු ව්‍යාපෘති ඒ ප්‍රදේශීය ගොවි සංවිධානයට බාර දුන්නා. හැබැයි බාර දුන්නට මම දන්නේ මේ කුපනිසලා ඉන්නවා, කෘෂිකාර්ම දෙපාර්තමේන්තුවේ නිලධාරීලා ඉන්නවා, මේගොල්ලෝ මොනව කරනවද කියලා. මේ ව්‍යාපෘති 87ක් ගොවි සංවිධානයට බාර දුන්නට මේ වගේ පසුබිමක් කළා නැහැ. දැන් මේ වෙනකොට මම හිතන්නේ මේ වගේ ව්‍යාපෘති 30ක් විතර වගේ තමයි අවසන් වෙලා තියෙන්නේ. ඉතින් මං හිතන්නේ මේ සම්බන්ධව විශේෂ අවධානයක් යොමු කරොත් අපිට ජලය ඉතුරු කරගන්න පුළුවන්. දැන් මොනතරම් වැස්ස ආවත් ගරු ඇමතුමනි වැසි දෙකක් තුනක් නැති වෙනකොට ජලය නැති වෙනවා. මේ ජලයේ ප්‍රශ්න එනවා. ඉතින් ඒ වගේම තමයි විශේෂයෙන්ම පරාක්‍රම සමුද්‍රයෙන් ගලාගෙන D1 මාර්ගය. ඒ වගේම අනිත් පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ තියෙන ප්‍රධාන ඇලවල්. දැන් ප්‍රධාන ඇල ගත්තොත් ගරු ඇමතුමනි D1 ප්‍රධාන ඇල පටන් ගන්න තැනින් අඩි 30ක් තිබුණාට කිලෝමීටරයක් විතර ඈතට යනකොට මේක අඩි 80ක් 100ක් බවට පත් වෙලා තියෙනවා. මම ඇත්තටම ගරු රොෂාන් ඇමතුමා අර පොළොන්නරුවේ පහුගිය කාලේ බන්ටකේ අර ඇවිදින මන්තිරුව දානකොට එතුමාට මම යෝජනා කරා ඔබතුමා මේකට වෙන් කරපු මුදල් මේ අපේ ප්‍රධාන ඇලවල් ටික හදන්න වෙන් කරන්න කියලා. ඉතින් ඔබතුමා මම හිතන්නේ මේකට මැදි ඇතලා මෙවර ආයවයෙන් මේ සම්බන්ධව විශේෂ අවධානයක් යොමු කළා. මේ ප්‍රධාන ඇලවල් ටික හැදුවොත් අපිට ජලය ඉතුරු කරගන්න පුළුවන්. ඒ වගේම අපි මතක් කළ දෙන්න ඕන විශේෂයෙන්ම දැන් අද මේ පොහොර සහනාධාරයේ දැන් මේ පොහොර සහනාධාරයේ ලබා දෙනකොට මං හිතන්නේ විශේෂයෙන්ම අපේ පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ ගත්තොත් මේ වෙනකොට පරාක්‍රම සමුද්‍රයේ ව්‍යාපාරය, ඒ වගේ මාදුරේ ව්‍යාපාරය, කවුඩුල්ල ව්‍යාපාරය, ගිරිතලේ ව්‍යාපාරය මේ කිසිම ව්‍යාපාරකට මහාවැලි කලාපවලට මේ කිසිම එකකට මේ දෙනවා කියන පොහොර සහනාධාරයේ ලබා දීලා නැහැ. දැන් මං හිතන්නේ දැන් මේ වෙනකොට බණ්ඩි පොහොර, මඩ පොහොර අවශ්‍ය වෙන කාලේ මේ පොහොර සහනාධාරය ලබා දෙන්න ඕන. දැන් ගොවිමට දැන් දින 15ත් 20ත් අතර වෙලා තියෙනවා. දැන් යූරියා ගහන්න ඕන කාලේ හරි. එතකොට මේ පොහොර සහනාධාරය කවද්ද මේ පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ ගොවිජනතාවට ලබා දෙන්නේ ගරු ඇමතුමා? ඉතින් ඒ වගේ ඇත්තටම දැන් විශේෂයෙන්ම අපි අක්කරයකට රුපියල් 6000ක් ලබා දෙනවා කියලා කියනවා. මේක ප්‍රමාණවත්ද? දැන් මෙතන කතා කරපු සියලුම දෙනාම කියන්නේ මේක ප්‍රමාණවත් මදි. සාමාන්‍යයෙන් අක්කරයකට රුපියල් 42000ක් වගේ මුදලක් වැය වෙනවා පොහොර වලට විතරක්. දැන් අපේ රෝහිණි කවිරත්න මන්ත්‍රීතුමිය කිව් විදිහට ගොවියා අන්ත අසරණ බවට පත් වෙනවා. රුපියල් 20000ක් ණය වෙනවා. මාස 6ක් ජීවත් වෙන්න ඕන මේ මේ අස්වැන්නත් එක්ක. ඉතින් ඒ නිසා ගරු ඇමතුමනි මේ සම්බන්ධව විශේෂ අවධානයක් යොමු කරන්න කියලා ඒ වගේ මම මේ අවස්ථාවේ ප්‍රකාශ කරනවා. ඒ වගේම කියන්න ඕන දැන් අද ගත්තම අලිමිනිස් ගැටුම. මේ අලිමිනිස් ගැටුම වැඩියෙන්ම එන්නේ ගරු ඇමතුමා ඔබතුමා දන්නවා, ඔබතුමා පොළොන්නරුව දිස්ත්‍රික්කයට ආවත් මේ ප්‍රශ්නේ ඇති වුණා අස්වැන්න නෙලන කාලට. මේ අස්වැන්න නෙලලා ගොවියා ගිහිල්ලා වී ටික ගබඩා කරන්නේ තමන්ගේ ගෙදර. එතකොට මේ තමන්ගේ ගෙදර වී ටික ගබඩා කරනකොට මේ අලි මේ වීසුඳ ආවන් ගෙදර ඇවිල්ලා සම්පූර්ණ විනාශ කළා. මේ වී ටිකත් කාලා ගෙදරත් විනාශ කළා යනවා. ඒ නිසා මම යෝජනා කරනවා ගරු ඇමතුමනි අපි අක්කර දෙකහමාරට වඩා වැඩි අස්වැන්නක් නෙලන ගොවියන්ට අපිට ලබා දෙන්න පුළුවන් කන්ටේනර්ස් අඩි 20 කන්ටේනර්ස් දෙන්න පුළුවන්, අඩි 40 කන්ටේනර්ස් දෙන්න පුළුවන්. ඒකට ඒගොල්ලන්ගේ නිවසට කිට්ටු නැති තැනක මේ කන්ටේනර් එක තියලා තමන්ගේ වී ටික ගබඩා කරන්න පුළුවන්. ඒ නිසා ගරු ඇමතුමා මම යෝජනා කරනවා මේ කන්ටේනර්ස් ටික ලබා දුන්නොත් මේ අලිමිනිස් ගැටුමෙන් ගෙවල් වලට වෙන හානිය අපිට අවම කරගන්න පුළුවන්. ඒ වගේම අවසන් කරනවා ගරු මන්ත්‍රීතුමා විශේෂයෙන්ම පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ තියෙන බීජ වී ගොවිපොළ මේකේ වපසරිය හෙක්ටයාර් 195ක් තියෙනවා. වගා කරන්න පුළුවන් හැම භූමි කොටසකම වගා කරලා තියෙනවා ගරු ඇමතුමා. හැබැයි මේකේ කම්කරුවෝ ඉන්නේ 46 දෙනයි. මේ 46 දෙනා දැන් පමණක් අය අවුරුදු 8ක් වගේ කාලයක් වැඩ කරලා තියෙනවා, පමණක් අය අවුරුදු 5ක් වගේ කාලයක් වැඩ කරලා තියෙනවා. එතකොට මේ තාම ස්ථීර කළා නැහැ. ඉතින් ඒ නිසා මේ ඉන්න ප්‍රමාණය අඩුම වශයෙන් ස්ථිර කරොත් මෙයකින් අපිට උපරිම සේවයක් අපිට ගන්න පුළුවන් කරගන්න තුමා. ඒ නිසා හොඳ අපේ හොඳ බීජ ගොවිපළ ඒ මේ බීජ ගොවිපළට ප්‍රමාණවත් නිලධාරී ටිකක් පත්වලා අපිට වැඩි අස්වැන්නක් අපිට මේ බීජ ගොවිපළෙන් ලබා ගන්න පුළුවන්. ඒ වගේම අවසන් කරනවා NLDP ෆාම් එක පොළොන්නර තියෙන මේ ෆාම් එක හරහා කඳුරල නගරෙට අලියෙන්න පටන් ගත්තා. මේ ඉන්න එතේ ඒ ෆාම් එකේ ඉන්න කල්පනාතුමා ඔබතුමාත් දන්නවා. ඒකට මැදිහත්ලා ඒකට විකල්පයක් එතුමා හොයාගත්තා. එතුමා හොයාගත්තට පස්සේ මොකද්ද කරේ? වනජීව දෙපාර්තමේන්තුවෙන් ඇවිල්ලා මෙතුමාට නඩු දාලා එතුමා උසාවියට ඉදිරිපත් කරා. දැන් මොකද්ද වෙලා තියෙන්නේ? එතන තියෙන ජාතික ක්‍රීඩාංගනේ තියෙන සම්පූර්ණයෙන්ම තියෙන වැටත් සම්පූර්ණයෙන්ම විනාශ කරලා අලියවිල්ල එහා පැත්තේ තියෙන විද්‍යාපීඨේ කඳුරල නගරෙට දැන් අලියෙන්න පටන් අරන් තියෙනවා. ඉතින් ඒ නිසා ගරු එමතුමා මේ NLDB ෆාම් එකේ අලියෙන එක නවත්තන්න කටයුතු කරේ කලමනාකරතුමා ඇතුළු කාර්ය මණ්ඩලයේ. ඉතින් සා වනජීව දෙපාර්තමේන්තුවත් එක්ක කතා කරලා නැවතත් ඒ එතුමා කරගෙන ගිහු වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න ඒ අවස්ථාවක් එතුමාට ලබා දෙන්න කියලා ගෞරවණීය ඉල්ලීම කරමින් අවස්ථාව ලබා දීම ගැන ස්තුතියි.
ස්තුති කරමු මන්ත්‍රීතුමා. ඊළඟට ගරු කාදමස්ථාන ඇමතිතුමා උතුමාට විනාඩි 12ක කාලය.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. ගෞරව තලමෙදාංගම උරුපිනර් අවර්ගලේ 2024 ஆண்டுக்கான வரவு செலவு திட்ட விவாதத்தில் நான் விவசாய மற்றும் தோட்ட அமைச்சின் கிராமிய பொருளாதாரத்திற்கான இராஜாங்க அமைச்சராக இருந்து கொள்வதில் மிகுந்த மகிழ்ச்சி அடைகிறேன். எமது பொருளாதாரத்தின் ஒவ்வொரு துறையிலும் விசேட கவனம் செலுத்தி முன்வைக்கப்பட்ட இந்த வரவு செலவு திட்டத்தால் நாட்டின் அரச மற்றும் தனியார் துறையின் எதிர்கால அபிவிருத்திகளை நோக்கிய விரைவான வளர்ச்சிக்கான ஆரம்பமாக அமையும் என நான் கருதுகிறேன். இராஜாங்க அமைச்சர்களான நான் மற்றும் கௌரவ மோகன் பீரி சில்வா, அதேபோல கௌரவ டிபி ஹேரத், அதேபோல கௌரவ ரோஹன் ரத்வத்த ஆகிய நான்கு அமைச்சர்களும் கௌரவ அமைச்சர் மஹிந்த அமரவீர அவர்களுடன் கைகோர்த்து ஜனாதிபதி கௌரவ ரணில் விக்ரமசிங்கே அவர்களின் இலக்கினை யதார்த்தமாக்குவதற்கு எமது பிரதான நோக்கமாகும். குறிப்பாக தலைமைதாங்கும் உறுப்பினர் அவர்களே, குறைந்த வருமானம் பெறும் கிராமப்புற மக்களின் வாழ்வாதாரத்தை மேம்படுத்தும் வகையில் கிராமிய பொருளாதார பிரிவின் மூலம் பல்வேறு திட்டங்களை செயல்படுத்தப்பட்டு வருகின்றன. பிராந்திய பொருளாதார மையங்களின் நிர்வாகம் மற்றும் அபிவிருத்தி நடவடிக்கைகள் தொடர்பான தேவையான வழிகாட்டுதல்களை வழங்குவதற்கு அதனூடாக விவசாயிகளின் மேம்பாட்டுக்கான செயல் திட்டங்கள் உருவாக்கப்படுகின்றன. இது தவிர இலங்கை அதபீம அதிகார சபையினூடாக மேலதிக செயல்பாடுகளையும் திட்டமிடுகின்றோம். விவசாய அமைச்சின் பணிகளை மேலும் வெற்றிகரமாக முன்னெடுப்பதற்காக மாகாணங்களை வளையங்களாக பிரித்து அந்த பிரதேசங்களின் செயல்பாடுகளில் நேரடியாக கண்காணிப்பதற்காக மேற்கொள்ளும் பொறுப்புகளை கௌரவ அமைச்சர் அவர்கள் இராஜாங்க அமைச்சர்களான எம்மிடம் ஒப்படைத்துள்ளார். அதன்படி வடக்கு, கிழக்கு மற்றும் மத்திய மாகாணங்கள் எனது மேற்பார்வையின் கீழ் வருகின்றன. மாகாண மட்ட முன்னேற்ற மீளாய்வு கலந்துரையாடல்கள் இடம்பெற்று வருவதுடன் 2024 ஆண்டுக்கான செயல்பாடுகள் தொடர்பான சந்திப்புகள் மேற்கொள்கிறோம். எதிர்வரும் ஜனவரி மாதமும் கூட்டங்கள் நடாத்தி அதிகாரிகளின் வழிகாட்டுதலுடன் ஆதரவுடனும் எமது செயல்பாடுகளை வெற்றிகரமாக தொடர முயற்சிக்கின்றோம். கௌரவ தலைமைதாங்கும் உறுப்பினர் அவர்களே, தற்போது நாட்டின் கிராமப்புறங்களில் கணிசமான எண்ணிக்கையிலான குறைந்த வருமானம் பெறும் குடும்பங்கள் தொழில் வாய்ப்புகளின்றி வாழ்கின்றனர். இந்த மக்கள் தமது அன்றாட தேவைகளை பூர்த்தி செய்வதில் பெரும் சிரமங்களை எதிர்நோக்குகின்றனர். இந்த மக்கள் வாழ்வாதாரத்தை மேம்படுத்த பல திட்டங்களை செயல்படுத்தப்பட்டு வருகின்றன. அவற்றில் பொருளாதார பயிர் செய்கை ஊக்குவிப்பு திட்டம் மற்றும் ஆடு வளர்ப்பு திட்டங்கள் தேர்ந்தெடுக்கப்பட்ட மாவட்டங்களில் பிரதான திட்டங்களாக நடைமுறைப்படுத்தப்பட்டு வருகின்றன. இத்திட்டங்கள் வெற்றியடைய மாவட்ட செயலாளர்கள் உட்பட ஏனைய அனைத்து அதிகாரிகளும் எனது அமைச்சுக்கு வழங்கிய ஆதரவுகளுக்கும் இந்த சந்தர்ப்பத்தில் எனது நன்றியினை தெரிவித்துக் கொள்கிறேன். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இத்திட்டங்களை மக்கள் மத்தியில் பிரபலப்படுத்துவதன் மூலம் பயிரிடப்படும் அளவுகளை அதிகரித்து பயிர்களின் உற்பத்திகளை அதிகரித்து தானியங்களை இறக்குமதி செய்வதற்கு செலவிடப்படும் அந்நிய செலவாணியை சேமிக்க முடியும் என நான் கருதுகிறேன். மேலும் குறைந்த வருமானம் பெறும் மக்களின் காணிகள் இவ்வாறான பயிர் செய்கைக்கு பயன்படுத்த ஊக்குவிப்பதன் மூலம் அவர்களது வருமானம் பாரிய முன்னேற்றம் அடையும். 2023 இந்த வேலை திட்டங்களுக்காக எமது அமைச்சின் கிராமிய பொருளாதார பிரிவுக்கு 275 மில்லியன்கள் ரூபாய் ஒதுக்கப்பட்டது. எமது அதிகாரிகள் உட்பட மாவட்ட அரச அதிகாரிகள் வழங்கிய ஆதரவின் காரணமாக இத்திட்டங்கள் வெற்றிகரமாக நடைமுறைப்படுத்தப்பட்டு நல்ல முன்னேற்றம் காணப்பட்டுள்ளது. இந்த முன்னேற்றம் காரணமாக 2024 இந்த வேலை திட்டங்களுக்கு மேலதிகமாக 125 மில்லியன் ரூபாய் வழங்கப்பட்டிருக்கின்றது. அத்துடன் வடமாகாணத்தில் ஐஎல்ஓ நிறுவனத்தின் ஆதரவுடன் அரச தனியார் பங்களிப்புடன் தொழில் முனைவோர் ஊக்குவிப்பு திட்டங்கள் நடைமுறைப்படுத்தப்பட்டு அந்த திட்டங்கள் எதிர்பார்த்ததை விட வெற்றிகரமாக அடைவினை தந்தன. அந்த அடிப்படையில் அடுத்த ஆண்டில் அரச தனியார் பங்களிப்புடன் இத்திட்டங்கள் மேலும் விரிவுபடுத்த எதிர்பார்க்கின்றோம். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, மேற்குறிப்பிட்ட வாழ்வாதார அபிவிருத்தி திட்டங்களுக்கு மேலதிகமாக எனக்கு ஒதுக்கப்பட்டுள்ள விவசாய பொருளாதார மையங்கள் விடயத்தில் அதிக கவனம் செலுத்தி அதன் அபிவிருத்திக்குரிய ஏற்பாடுகளை நாங்கள் செய்கின்றோம். இலங்கையில் விவசாய உற்பத்தி பொருட்களின் விற்பனையை ஊக்குவிப்பதுடன் நுகர்வோருக்கு நியாயமான விலைகளை பெற்றுக் கொடுக்கும் நோக்கத்துடன் வெவ்வேறு காலங்களில் ஸ்தாபிக்கப்பட்ட 13 விசேட பொருளாதார நிலையங்கள் தற்பொழுது இயங்கி வருகின்றன. மேலும் வவுனியா, யாழ்ப்பாணம், மட்டக்களப்பு ஆகிய பொருளாதார மையங்கள் எதிர்வரும் ஜனவரி மாதம் மக்கள் பாவனைக்கு கையளிக்க ஏற்பாடுகள் செய்து வருகிறேன். பொருளாதார மையங்களின் மூலம் விவசாயிகள் மற்றும் நுகர்வோருக்கு மிகவும் விரிவான மற்றும் தரமான சேவைகளை வழங்க முடியும் என எதிர்பார்க்கின்ற அதே நேரம் ஆரம்பிக்கப்பட்டு செயல்படாத சில நிலையங்களை பற்றியும் கவனம் செலுத்தி அதனுடைய சிறப்பான செயல்பாட்டுக்குரிய நடவடிக்கைகளும் எதிர்காலங்களில் மேற்கொள்ளப்படும். மேலும் டிஜிட்டல் தொழில்நுட்பத்தை பயன்படுத்தி அனைத்து பொருளாதார மையங்களிலும் நாளாந்த விலைகளை காட்சிப்படுத்தும் திட்டம் அறிமுகப்படுத்தப்பட உள்ளது. அதேபோல மேலும் அந்த அடிப்படையில் இன்று உண்மையில் பொருளாதார மத்திய நிலையங்கள் எந்த நோக்கத்துக்கு செயல்படுத்தப்பட்டுச்சோ அந்த நோக்கம் சரியாக அமையாததனால் அங்கிருக்கின்ற அந்த விவசாயிகளுக்கு பார்மசி கிடைக்கக்கூடிய கூடிய பயன்களை பெறுவதற்குரிய விதமாகத்தான் இந்த டிஜிட்டல் திட்டத்தை நாங்கள் கொண்டு வருவதற்கு இருக்கின்றோம். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, மேலும் அதபிம அதிகார சபையானது மண்ணரிப்பு, மண்வள பாதிப்புகளை குறைத்தல் மற்றும் நிலையான நீர்நிலைகளை பாதுகாத்தல், மேம்படுத்துதல் மற்றும் பண்ணை அபிவிருத்தி ஆகியவற்றை மேம்படுத்துகிறது. 2023 வரவு செலவு திட்ட மதிப்பீடுகளின் கீழ் அபிவிருத்தி நடவடிக்கைகளுக்காக ஒதுக்கப்பட்ட ஒதுக்கீட்டை பயன்படுத்தி அதபிம அதிகார சபை வெற்றிகரமான பல்வேறு அபிவிருத்தி நடவடிக்கைகளை மேற்கொண்டுள்ளது. அத்துடன் அடுத்த ஆண்டு பல உற்பத்தி கிராமங்கள், மரக்கறி உற்பத்தி கிராமங்கள், தேநீர் வளர்ப்பு கிராமங்கள் மற்றும் கோழிப்பண்ணை உற்பத்தி கிராமங்களை உருவாக்கும் வேலை திட்டத்தை முன்னெடுக்க எதிர்பார்க்கின்றோம். மேலும் விவசாயம் சார்ந்த கிராமிய வீடுகளுடனான மற்றும் பண்ணை சுற்றுலா தங்குமிடங்களையும் விவசாய இளைஞர் சங்கங்களையும் உருவாக்குவதன் மூலம் வேலையில்லா திண்டாட்டங்களை குறைப்பதற்கும் இளைஞர்களை விவசாயத்துறையில் ஆர்வமூட்டும் வேலை திட்டங்களை திட்டமிட்டுள்ளோம். அதுபோல இன்று இங்கே கூறிய பல உறுப்பினர்கள் கூறியது போல் பல அவர்களுடைய மாவட்டங்களில் பிரதான வாய்க்கால்கள் கிளை வாய்க்கால்களை நாங்கள் செய்ய வேண்டும் என்றால் குளங்கர் ஒவ்வொரு வகையில் சிறு சிறு நிதிகள் ஒதுக்கீட்டில் நடந்திருந்தாலும் இந்த வாய்க்கால்களும் விவசாய வீதிகள் உடனடியாக புனர் நிர்மாணம் செய்யப்பட வேண்டியுள்ளது. அதற்குரிய ஏற்பாடுகளையும் இந்த திட்டங்களுக்கு கூடாக நாங்கள் முன்னுரிமை அடிப்படையில் எதிர்காலங்களில் சரியான ஒரு திட்டங்களை வைத்து எதிர்காலங்களில் செய்ய இருக்கிறோம்
என்பதனை.
அதே போல இங்கு கூறியது போல பல பகுதிகளில் குறிப்பாக வடக்கு கிழக்கு போன்ற பகுதிகளில் பல குளங்கள் அதே போல பல விவசாய நிலங்கள் ஃபாரஸ்ட் என்ற காரணத்தினால் அதற்குரிய அபிவிருத்திகளோ அங்கு விவசாயம் செய்ய இயலாமல் இருக்கின்றது. அதை நாங்கள் மேன்மிதங்கிய ஜனாதிபதி அவர்களுடன் கதைத்து அந்த அதுகளை 1985 பிறகு பண்ணப்பட்ட கெசட்டுகளில் இருக்கும் பொழுது அதுகளை நீக்கி அதில் மக்கள் பயன்பாட்டிற்கு தருவதற்குரிய நடவடிக்கைகள் என்று பாரியளவு நடந்து கொண்டிருக்கின்றது. அந்த அடிப்படையில் நாக்கின்றன் அதுவும் விரைவாக மக்கள் பயன்பாட்டில் கிடைக்கும். அதை நாங்கள் விவசாய அமைச்சக்கூடாகவும் கௌரவ அமைச்சர் அவர்களுடன் சொல்லி அதை நாங்கள் ஒரு டாக்குமெண்ட்ஸாக எந்தெந்த பகுதிகளில் எவ்வாறு குளங்கள் இதில் உள்வாங்கப்பட்டிருக்கின்றோ அதுகளை விடுவித்து கொடுக்கக்கூடிய நடவடிக்கைகளை நாங்கள் மேற்கொள்கிறோம் என்று இங்கே கூறிக்கொள்றதோடு நாங்கள் தொடர்ச்சியாக இந்த ஃபாரஸ்ட் அதாவது உண்மையிலே வந்து எமது அமைச்சருக்கூடான நாங்கள் கடந்த காலங்கள் எமது அமைச்சர் அவர்கள் கூப்பிட்டு விவசாயங்களோ மேட்டு பயிற்சிகள் செய்த காணிகளுக்கு எந்த உரிமை ஃபாரஸ்டம் இருந்தாலும் பரவாயில்லை அதற்குரிய அனுமதிகள் வழங்கப்பட வேண்டும் அவர்கள் செய்வதை தடுக்கக்கூடாது என்று கடந்த காலங்களில் நாங்கள் கூறி அதற்குரிய ஏற்பாடுகள் செய்திருந்தாலும் சில இடங்களில் எங்களுக்கு அந்த ஒத்துழைப்புகள் இல்லாமல் இருக்கின்றது. அதையும் நாங்கள் எதிர்காலங்களில் சரியான திட்டமிட்ட அடிப்படையில் செய்து இந்த உணவு பாதுகாப்புங்கிற விடயத்தை நாங்கள் கவனமாக கையாள்வோம் என்று கூறிக்கொள்வதோடு இந்த இங்கு குறிப்பாக நான் அண்மையிலும் நான் எமது இங்கே எமது சிறு குளங்கள் 6 நாங்கள் இரிகேஷன் மினிஸ்ட்ரிக்கு கொடுத்து நாங்கள் மன்னார் மாவட்டத்தில் வந்து நெடுங்குளம் என்ற ஒரு புதிய மேஜர் டேங்க் ஒன்றை அமைத்து பல அந்த நீர் பற்றாக்குறைகளை நாங்கள் நிவர்த்தி செய்கிற விதத்திலையும் நாங்கள் அமைச்சு கூடாக இரிகேஷன் அமைச்சரையும் நாங்கள் அந்த ஏற்பாடுகளையும் செய்திருக்கிறோம் என்பது கூறிக்கொண்டு இங்கு பல வாராக பழைய கதைகளையே பேசிக் கொண்டிருக்கிறதை விட நாங்கள் எவ்வாறு மீன் எமது நாட்டின் பொருளாதார தாக்கத்திலிருந்து மீண்டெழுத்து மக்களுக்கு விவசாய மக்களுடைய வாழ்வாதாரத்தை மேம்படுத்தணும் என்பதனை கவனம் செலுத்துறதை விட்டுட்டு பழைய கதைகளை பேசி மேலும் மேலும் குழப்பாமல் நாங்கள் முன்னுக்கு போறதுக்குரிய ஏற்பாடுகளை எமது அமைச்சு திட்டமிட்ட அடிப்படையில் செய்து கொண்டிருக்கிறது என்பதனை கூறிக்கொண்டதோடு இந்த இடத்தில் எமது கௌரவ கௌரவ ஜனாதிபதி அவர்களுக்கும் அதே போல கௌரவ அமைச்சர் மற்றும் எமது அனைத்து ராஜாங்க அமைச்சர் அதே போல செயலாளர் மற்றும் எமது அமைச்சின் அதிகாரிகள் மாவட்ட ரீதியில் உள்ள மாவட்ட அதிகாரிகள் அதே போல மாகாண அதிகாரிகள் அனைவரும் ஒன்று சேர்ந்து நாங்கள் எமது இந்த அமைச்சுக்குரிய வேலை திட்டங்களுக்கு உதவி செய்கின்ற அனைவருக்கும் இந்த இடத்துல நன்றி தெரிவித்து இந்த வருடம் எவ்வாறு எதிர்காலங்களில் நல்ல செய்வதற்குரிய
ஒத்துழைப்பு.
கௌரவ அவைத்தலைவர் அவர்களே, 2024 வரவு செலவு திட்டத்தின் கமத்தொழில் அமைச்சு பெரும் தோட்டங்கள் அமைச்சு மீதான குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு உரையாற்ற கிடைத்தமைக்கு நன்றி. எமது நாட்டின் பொருளாதாரத்தில் பெரும் பங்களிப்பு செய்கின்ற விவசாயிகள் தமது தொழில் முயற்சிகள் பல்வேறு தடைகளையும் இன்னல்களையும் எதிர்கொண்டு வருகின்றார்கள். எமது விவசாயிகள் எதிர்கொள்ளும் பிரச்சினைகள் ஏராளமாக இருந்த போதிலும் அவற்றுள் சிலவற்றை நான் இந்த சபையிலேயே முன்வைக்கின்றேன். அரசாங்கத்தால் வழங்கப்படும் உரமானியம் உரிய வேலைக்கு விவசாயிகளை சென்றடைவதில்லை என்றுதான் பெரும்பான்மையான குற்றச்சாட்டு. உரிய காலத்தில் பயிர்களுக்கு போதிய அளவு உரம் இடுவதற்கு விவசாயிகள் மிகவும் சிரமங்களையும் பொருளாதார கஷ்டங்களையும் அனுபவிக்கின்றனர். எதிர்வரும் காலங்களில் உரமானியத்தை உரிய வேளையில் விவசாயிகளுக்கு வழங்க அரசாங்கம் நடவடிக்கை எடுக்க வேண்டும். அறுவடை காலத்தில் நெல்லுக்கு ஸ்திரமான விலையின்மை காரணமாக விவசாயிகள் பெரிதும் கஷ்டமும் கவலையும் அடைகின்றனர். அறுவடை காலத்தில் நெல்லுக்கு நிர்ணயிக்கப்படுகின்ற விலையை உரிய நேரத்தில் அரசாங்கம் வழங்க நடவடிக்கை எடுக்க வேண்டும். எமது மாவட்டத்தில் நெல் சந்தைப்படுத்தும் சபையோ பல்நோக்கு கூட்டுறவு சங்கங்களோ விவசாயிகள் எதிர்பார்க்கின்ற அந்த அறுவடை காலத்தில் நெல்லை விவசாயிகளிடமிருந்து கொள்வனவு செய்வதில்லை. இதன் காரணமாக விவசாயிகள் தனியாருக்கு குறைந்த விலையில் தமது நெல்லை விற்பனை செய்து பாரிய நஷ்டமடைகின்றனர். மட்டக்களப்பு மாவட்டத்திலே காட்டு யானைகளின் தொல்லை கட்டுக்கடங்காமல் அதிகரித்து காணப்படுகின்றது. விவசாயிகள் பெரும் அசௌகரியங்களை அனுபவிக்கின்றனர். சேனை பயிர் நிலங்களும் நெல் வயல்களும் வயல் வாடிகளும் காட்டு யானைகளினால் சேதப்படுத்தப்படுகின்றன. அடிக்கடி மனித உயிரிழப்புகளும் ஏற்படுகின்றன. விவசாயிகள், மீன்பிடியாளர்கள், கால்நடை பண்ணையாளர்கள் என பலர் இறந்திருக்கின்றனர். இதற்காக தீர்வாக காட்டு யானை அச்சுறுத்தல் உள்ள பிரதேசங்களுக்கு மின்சார வேலி அமைக்கப்பட வேண்டும் என்பதை இங்கு வலியுறுத்த கூற விரும்புகின்றேன். வனஜீவராசிகள் திணைக்களம் இந்த விடயத்தில் உடனடி நடவடிக்கை எடுக்க வேண்டும். இன்று கூட எமது பகுதியில் உள்ள குறிப்பாக ஏராவூர் பற்று கொம்பர்சேனை விவசாய மக்கள் அமைப்பானது காட்டு யானையால் தாக்கப்பட்டிருக்கின்றனர். தங்கள் பிரதேசத்திற்கு உடனடியாக யானை வேலியை அமைத்து தருமாறு என்னிடம் அவசர கோரிக்கையை விடுத்துள்ளார்கள். எமது பிரதேசத்தில் காணப்படும் அதிகமான விவசாய வீதிகள் மக்கள் பயணிக்க முடியாது, பாதிப்படைந்து காணப்படுகின்றன. தங்கள் வயல் நிலங்களுக்கு தேவையான பொருட்களை மழைக்காலங்களில் எடுத்துச் செல்வதற்கும் அறுவடை செய்த நெல்லினை தமது வீடுகளுக்கு எடுத்து வருவதற்கும் விவசாயிகள் பெரும் சிரமங்களை அனுபவிக்கின்றனர். குறித்த விவசாய வீதிகள் உடனடியாக புனரமைப்பு செய்ய வேண்டும். விவசாயிகளுக்கான காப்புறுதி திட்டமானது கட்டாயமாக்கப்பட வேண்டும். இதன் மூலம் விவசாயிகள் அடையும் நட்டத்தை ஓரளவு ஈடு செய்யக்கூடியதாக இருக்கும். விவசாயிகளுக்கான கடன் வசதிகளை அரசு மற்றும் தனியார் வங்கிகள் மூலம் இலகுவான முறையில் பெற்றுக்கொள்ள ஏற்பாடுகள் செய்யப்பட வேண்டும். எமது மாவட்ட கால்நடை பண்ணையாளர்கள் எதிர்கொள்ளும் பிரச்சினைகளில் மேய்ச்சல் தரை பிரச்சினைகள் மிகவும் பிரதானமாகும். கால்நடைகளுக்கான மேய்ச்சல் தரைகளை வர்த்தமானி மூலம் அடையாளப்படுத்துவதற்கான முயற்சிகள் நீண்ட காலமாக கிடப்பில் போடப்பட்டுள்ளது. மட்டக்களப்பு மாவட்டத்தின் எல்லைப்பகுதியில் மாதவனை மயிலத்தமடு பிரதேசத்தில் இடம்பெறுகின்ற அத்துமீறல்களை இன முரண்பாடுகளை தோற்றுவிக்கும் செயற்பாடாகவே பார்க்கப்படுகின்றது. இதனுடைய எதிர்விளைவாக மகோயா பகுதியில் உள்ள கால்நடை பண்ணையாளர்களுடன் இராணுவத்தினர் மிகவும் இறுக்கமாக நடந்து கொள்வது தவிர்க்கப்பட வேண்டும். இந்த கால்நடை பண்ணையாளர்களுக்கு எதிரான முரண்பாடுகளை ஆற்றுவதற்கு அரசாங்கம் நடவடிக்கை எடுக்க வேண்டும். அதே நேரத்திலே அவை தலைவர் அவர்களே வருடாந்தம் நெற்போகம் செய்கின்ற பெரும்போகம் செய்யப்படுகின்ற ஆரம்ப விதைப்பு நாளை எங்களது அண்மித்த புலனர்வை மாவட்டத்தில்தான் மையமாக வைத்து ஆரம்பிக்கின்றார்கள். ஆனபடியால் திரைசேரி கூட அவர்களது நடவடிக்கைகள், அவர்களது பண ஒதுக்கீடுகள், மானியங்கள் வழங்குவது அனைத்தும் புலனர்வை மாவட்டத்தை மையமாக வைத்துத்தான் அவர்கள் செய்கின்றார்கள். ஆன காரணத்தினால்தான் எமது மாவட்டத்துக்கு உரிய நேரத்தில் கிடைக்க வேண்டிய அந்த மானியங்கள் கிடைக்காத காரணத்தினால்தான் அவர்கள் பாதிக்கப்படுகின்றார்கள். இதன் காரணமாகத்தான் அவர்களுக்கு உரிய நேரத்தில் உரம் கிடைப்பதில்லை, மானியங்கள் கிடைப்பதில்லை. சரி, அவர்களது இந்த கொடுப்பனவுகளை தாமதிக்கின்ற காரணத்தினால்தான் அங்கு இவர்களதுக்கு தேவையான அளவு அந்த அறுவடை காலங்கள் தாமதமாக்கப்படுகின்றன என்பதை கருத்தில் கொண்டு அமைச்சர் அவர்கள் இதற்கு சரியான விடையை எமது மக்களுக்கு கொடுக்க வேண்டும் என கேட்டு சந்தர்ப்பத்துக்கு நன்றி கூறி விடைபெற்றுக் கொள்கின்றேன். நன்றி.
மந்திரிதுமா என்னோட கரு சுதர்சன் தெனிப்பிட்டிய மந்திரிதுமா துமாட்ட வினாடி பாக்க கால
கரு முலசனாந்த மந்திரிதுமணி அத்தரம வினாடி பாக்கி மகை பிரதேச கோவிங்கன கதாக்கிறான் இவன் அத்தான் ஸ்ரீலங்கா கோவிங்கன கதாக்கிறான் கிசே உனாத் அத்தனை பிரதமையும் ஸ்துதிவந்தன அத்தகர் ஜனாதிபத்துமாட்ட மிவர அயவேங் மில்லியன திதா மில்லியன திசிய பணக்கு லட்ச திதாஸ் பஞ்சே முதலாவது பண்டாரவில தொகவேலந்த மத்தியஸ்தானிட்ட எமனத்தம் எலவலு எலவலு தொகை எகத்துக்கரண மத்தியஸ்தானிட்ட ஆர்த்திக மத்தியஸ்தானிட்ட வெங் கிரீம சம்பந்தம் முகத ஹேத்துவ பண்டாரல தொகவேலந்த மத்தியஸ்தானே சாமானிய லட்ச பஹக் கட்டக் பிரமாணிய தவசட்ட எலவலு கிலோ எடுமேட்டையான வியாபாரியாக சிதுவன தெனக் இத்தனை தனிக்கர பிம தாகன கரானே இத்தனை பார பார திகர தமாய் கரானே சம்பூர்ண இஸ்பிரித்தால் அந்த பெரி தத்தியாக தியன்னி தேமனிசா ஏ சமதா கட்டுத்து கருப்பு சீலு தினாட்டம் மகி கௌரவ நிஸ்துதி மே அவஸ்தாவை பின்னமனம் இவகேம விசேஷம மே அவஸ்தாவை மம கியன்னோனி மே வேலாவே பதுல திஸ்டிக்கே எத்தரம் ஹதிசி ஆபதா தத்தியாக தியன்னி மே வெனகொட்டா தல்துமுல பிராதேசிகம் கொட்டாஜே கலிப்பனாவல கொட்டச கொட்டசாக் நாயாமின் பவத்தினோ மே வேலாவேத் விஷால கிவல் பிரமாணம் தான் அயங்கல்ல தீனோ திங்க இத்தாம பதுல பண்டால மார்கியாத் தேங்க எக்க தீர்வாக இத்தரை எண்ண புலுவன் தத்திட்டு தியன்னி மைத்தான மே வெசத்து எக்க விஷால அற்புதையான ரசகட்ட மூணப்பால தியன்னு ஏ ஏ வகை மே வெசத்து எக்க தமாய் மே எலவலு மில தாம சீக்கிரம் இல கீழ தியனோ கோவிந்த குடக் அபாசுவம் இன்ன காலிய பட பத்தியலா இவகேம கரு அமாத்துமா மதக்கரானோனே கரு அமரவீர அமாத்துமா மஹிந்த அமரவீர அமாத்துமா மாசகட வராக்வாத் பண்டாரல அப்பே பிரதேசரே இமனத்தம் பதுல டிஸ்ட்ரிக்கேட்ட விசேஷம பதுல டிஸ்ட்ரிக்கேட்ட எனவா அவில்லா கோவிந்தே பிரஷ்னகன கதா கர்ணோ அபித்தெக்க கதா கர்ணோ சாகச்சா கர்ணோ புலுவாங் விசுதும் சியல்லம லபா தினோ ஏக தமாய் வேதகாத்மதே மம தேக்கபு மே வேளாவே அத்தரம தக்கிண்ட புலுவாங் ஹொந்தம தேயக் ஏக ஒபுதுமா அலகோவின் மஹம்பெண்ட கியா பிரஷ்ன கெட்லு கதா கரா பிரஷ்ன தியனோ குடக் பிரஷ்ன தியனோ நமுத் ஏ பிரஷ்ன யம் கிசி மட்டமகட அந்துனகன ஏவ கிரியாத்மக கிரீம இத்தாம வேதகத் வேணும் ஏக இத்தாம வேதகத் மம கௌரவ கௌரவனீ ஸ்தூத்தியக் மே அவஸ்தாவே பின்னமனோ ஒபுதுமாட கரு மைந்தமர வீர மேத்துமாட எதுமா ஏ கியேகென் தமாய் ஹோயாகத்தே ஏ ஹொந்தம கோவியா இன்னோ பண்டார வேல பாலித மகாத்தா இன்னும் எத்தட தவ மிதிவகாவ கரண பண்டார மகாத்தா எலவலு வியாபாரே அலுத் மாவத்தகட கினியன மஞ்சுமாத் மே கண்டாயம் ஒக்கும் ஹோயாகத்தா ஹோயாகன அலுத் தனகட கினியன் உண்ட அத்த தேண்ட உண்ட சஹாயோகியாத் தேண்ட உபதேஷ் தேண்ட அவச கட்டுத்து கருமி மே அவஸ்தாவை பாவத்தினோ எத்துமா ஏக தவசக் ஏக தனகதி கியனோ மே வகை தா தினக் லங்காவே ஹிட்டியனாம் மே வகை தா தின லங்காவே ஹிட்டியனாம் மே ரட்ட கொட தாண்ட லேசி கியன எக இத்திங் ஏக நிச அலுத் தாக்ஷணியத் பாவித கருமின் கரான மிதிவகாவ கராய் கியல மிதி ஹதேய் கியல கவுருத் விசுவாச கரே நே பெத்தி ஓபர்ணங்கம நமுத் தா ஹொந்த சார்த்தக வகாவக் கரனோ ඉතින් ඒ අයටත් අත දෙන්න අවශ්‍ය කටයුතු කරමින් සිටින ඉතාම ස්තුතියි. ඒ වගේම විශේෂයෙන්ම මම මේ වෙලාවේ මතක් කරන අලගොවිය ගැන අලගොවිය මේ වෙලාවේ ඉන්නේ ඉතාම අසරණ වෙලා. ඒකට ගරු මහින්ද අමරවීර මැතිතුමාට වරදි කියන්න ඕනේ නැහැ. මොකද හේතුව එතුමා කරන්න පුළුවන් දේවල් කර අපේ ඉල්ලීම මත මම DCC චෙයාර්මන් හැටියට පදුලිස්තිකේ සම්බන්ධ කමිටු සභාපතිවරයා හැටියට දිසාපුත්තුමත් සමඟ සම්බන්ධ වෙලා ඒ අවශ්‍ය ડોකියුමන්ට්ස් ඔක්කොම ඔබතුමාට බාර දුන්නා. අපිට ඉම්පෝට් ටැක්ස් එක දාගන්න. ඒ ආනයන ආනයන ඒ ටැක්ස් එක දාගන්න බදු අය කරන්න අවශ්‍ය කටයුතු කරන්න කියලා. හැබැයි එතනදී පොඩි මුදල් අමාත්‍යංශ ගියාම ඒක එතනදී හිර වුණා. ඒකෙන් තමයි මේ අර්බුදය ඇති වුණේ. එම නිසා විශාල මුදලක් ඒ අලගොවිය විනා මේ අල වගාව සඳහා වෙන්ක විශාල වශයෙන් මුදලක් වියදම් කරලා ඉන්නවා. නමුත් ඔවුන්ට හරි මිලක් නැති වුණා ඒකෙන්. එතුමා උපරිම උත්සාහයක් ගත්ත නමුත් මේ ඒක නිසා ගරු අමාත්‍යතුමනි මේකට ස්ථීර විසඳුමක් අවශ්‍යයි. මේක එදාවේ එදාට දාන පැච්චයක් නැතුව අපි හැමදාම සාදා කවුරු ආවත් කොහොම හිටියත් මේක ස්ථීර විසඳුමක් අවශ්‍යයි. මේ ගොවීන් ආරක්ෂා කරගෙන අලලුණු ගොවීන් ඔවුන්ගේ අසන නෙලන්න මාසකට දෙකකට කලින් මාස දෙකකටවත් කලින් මේ ඉම්පෝට් ටැක්ස් එක දාලා මේගොල්ලන් හිර කරන්න ඕනේ නැත්නම් මේ ඉම්පෝට් කරන අය අලා ආනයන කරන අය ගෙනල්ලා ස්ටෝක් ගබඩා කරගන්නවා. ගබඩා කරගෙන ඉවරලා අර ගොවියගේ ඒ වෙලාවට අපේ අසන නෙලන වෙලාවට ඒ මිල ඉතාම අඩු කරලා විකුණීම තමයි කරන්නේ. ඒක මේ විශේෂයෙන්ම අවධානය කරනවා. ඒ වගේම අපි ඊශ්‍රායෙල් රට ගැන කතා කරන හැම වෙලාවෙම ඊශ්‍රායෙල් රටේ නව තාක්ෂණය භාවිත කරන්නේ. ඊශ්‍රායෙලේ පුහුණු වෙච්ච අය ඉන්නවා ගොඩක් ඒවල කෘෂිකර්ම අමාත්‍යංශය මම
මුතුවර්තා විනාඩි කාලයක්
තුනක් අපේ තානාපතිමත් එක්කත් මම ඊයේ සාකච්ඡා කරා. එතුමා කිව්වා විශාල අපේ කණ්ඩායම් ගිහලා පුහුණු වෙලා ඇවිල්ලා ඉන්නවා කියලා. හැබැයි ඒගොල්ලන් තමයි ඩ්‍රිප් ඉරිගේෂන් එක බිඳු තාක්ෂණය හොයාගත්තේ. ඒගොල්ලන් තමයි ඒක උපරිම ප්‍රයෝජන ගන්න. ඒකෙන් අවශ්‍ය ප්‍රමාණය පමණයි පැලේට ලැබෙන්නේ වතුර සහ රසායනික ද්‍රව්‍ය. අපි විශාල රසායනික ප්‍රමාණයක් ද්‍රව්‍ය යොදන නිසා දැන් අද ඔයක ඇලක මාළුවෙක් නැහැ. ඔයක ඇලක ගෙම්බෙක් නැහැ. ඔක්කොම විනාශ වෙලා කියලා මේ රසායනික පොර භාවිතය නිසා. ඉතින් හැබැයි අපි ඩ්‍රිප් ඉරිගේෂන් සිස්ටම් එක පටන් ගත්තොත් එහෙම අපිට පුළුවන් මේ කරන්න මේ විශාල වශයෙන් මේ 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 තත්ත්වය අඩු කරගන්න පුළුවන්. විශාල මේ නාස්තිය අඩු කරගන්න පුළුවන්. වියදම අඩු කරගන්න පුළුවන්. සාමාන්‍යයෙන් ඊශ්‍රායෙලේ බටු ගෙඩිය කිලෝ එකහමාරක් දෙකක් විතර වෙනවා. විශාල වශයෙන් ඒගොල්ලන්ගේ හොඳ බීජ අරගෙන අලුත් තාක්ෂණය යොදලා
ඒ දේවල් වගා කරනවා ඒකට අපි යන් එතනට යමු කියලා මම ඉල්ලා සිටිනවා ඊළඟ પરම්පරාව අලුත් තාක්ෂණයත් එක්ක තමයි ගමන් කරන්න තියෙන්නේ ඊළඟ પરම්පරාව පස්සේ ඊළඟ પરම්පරාව ආපහු ගොවිබිඳ බහින්නේ එහෙමනම් අපි කෘෂිකාර්මික රටක් හැටියට මේගොල්ලන්ගේ ගේන්න නම් අපි එතනට යන්න ඕනේ ඒකට අවශ්‍ය කටයුතු දැන් සැකසීමෙන් පවතිනවා මම දන්නවා ඉතින් ඒකට අවශ්‍ය ශක්තිය ලැබේවා කියලා මම ප්‍රාර්ථනා කරනවා ඉතින් ඒ වගේම
ඒගොල්ට කිලෝ 20ක් ගත්තොත් ඒගොල්ට හම් වෙනවා 800ක් 900යි. ඒ කිලෝ 20ට අඩුවෙන් ගත්තොත් ඒකට 500ක් හම් වෙන්නේ. එතකොට බලන්න සාමාන්‍ය කිලෝ 20ට වැඩිින් ගත්තොත් කිලෝ එකට රුපියල් 50ක් හම් වෙන්නේ. එතකොට මේ කම්පැනි කට්ටිය බෝට්ලිපෙන් ගන්නවා එක කිලෝ එකට 150ක් ගෙවනවා. එතකොට තමයි අපි ඉල්ලීම කරන මේ ආණ්ඩුවටත් එමතුමා ඉන්නවා කියලා බැලුවා එමතුමා නැහැ එමතුමා කියන්නේ මේ 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 ජනතාවගේ ආර්ථිකයේ ප්‍රශ්න ඉවර කරන්න ඕනේ නැත්තම් මේ මොකුත් කරන්න බෑ අම්මාවනේ ඒක නිසා මං කියන්නේ එමතුමාට මේ ආණ්ඩුව ජනාධිපති මැතිවරණයට ඉස්සලා සාකච්ඡා කරලා මේ ජනතාවට ඉඩම් ටික බෙදලා දෙන්න අපි කියවනේ අයිතිර දෙන්න කියලා අයිතිර දෙන්නේ ප්‍රචස් 10ම ඔයගොල්ලෝ දෙන්න නැත්තම් මේගොල්ලෝ අකර ගන්න දෙන්නේ අපි කියන්නේ ලීස් එකට දෙන්න කියලා ලීස් එකට දීලා ඒගොල්ලෝ ඒ ඉඩම් ටික බලා ගන්නවා ඔක්කොම පොර දානවා බේත් දානවා සුද්ධ කරන ඔක්කොම අරලා දළු කිලෝ එකක් 150කට ගත්තොත් සාමාන්‍ය දළු කිලෝ 10 ගත්තොත් 1500 තියෙනවා 20 ගත්තොත් 3000 කන තියෙනවා මේ දළු ඉන්න කාලේ 30ක් 40ක් ගත්තොත් 5000ක් විතර හම්බ කරන්න පුළුවන් එතකොට ඒගොල්ලෝ ප්‍රශ්න ඒගොල්ලෝ බලා ගන්නවා එහෙම නැතුව එමදාම අපි පාර්ලිමේන්තු කතා කරනවා කාලේ පාර්ලිමේන්තු කතා කරමු ටීවී එකේ පෙන්නනවා පත්තර එනවා එච්චරයි තියෙන්නේ ඇක්ෂන් මොකුත් නැහැ ඒක නිසා මේක කරන්න බැරි නා මේ ඉස්සරහට මේ වත්තේ කම්කරු කවුරුත් වැඩ කරන්නේ දැන් බලන්න සාමාන්‍ය එක වත්තේ 300ක් ආර්ශයක් ඉන්න වත්තේ දැන් ඒ වෙලා 60ක් 80ක් තමයි වැඩ කරන්නේ ඔබතුමා දන්නවා ඔබතුමා රත්නපුර ඉන්න පළාතේ වතුකම්කරුවෝ සරි ඉන්නේ ඒක නිසා දැන් ඒගොල්ලෝ ඔක්කොම කොළඹට එනවා කොළඹට ඇවිල්ලා කොයිරේ වැඩ කරනවා 2000 3000 5000 ගන්නවා පඩි ඒක නිසා මේක මේ වෙවිලි කර්මන්ද ආරක්ෂා කරනවා නම් අපි කරන ඉල්ලීම අනිවාර්යම කරන්න ඕනේ. එහෙම නැත්නම් කරන්න බෑ. දැන් බලන්න දැන් ඉඩම් ටික පර්චේස් ആയി දෙන්න අඬනවා මේ ආණ්ඩුව. දැන් පෞගේ කාලේ එමෙතනම වෙලා බලෙන් ගිහලා අල්ලගෙන ගෙවල් අදපු ගම ඒ වත්තේ මැනේජර්ස්ලා මේ බලෙන් ගිහලා කඩනවා. ඉතින් අපි කියන්නේ යාපාන ආණ්ඩු කාලේ අපි වෙලා තීරණ ගත්තා එක ක්ලයින්ට් කාමරට එක පර්චේස් 7යි. දැන් ඒ කාලේ පර්චේස් 7යි දැන් බේස් පර්චේස් 10යි කියන්නේ. එතකොට ලයන් කාමර කඩල ඉවර කරන්න පුළුවන්. අපි දන්නවා මේ මේ ඉන්න කටියර ඔක්කොම ඉඩම් දෙන්න බෑ. ඉඩම් දෙනොත් මේ වේලිකාමෙන් දැන් නැති වෙලා යනවා. ඒක නිසා ලයන් කාමර එකට එකකට 10ක් දුන්නා නා. ඊට පස්සේ ඒගොල්ලෝ පුතාල අරම ඉන්නවා නා. තට්ටු ඉලා අදා ගන්නවා. එහෙම කරන්න බැරි නා. ඉස්සරහට ලොකු ප්‍රශ්නයක් ඇති වෙනවා. ඒක නිසා අපි මේ ආණ්ඩුවට කියන්නේ ජනාධිපතිමාට කියන්නේ මේක වාම කරන්න කියලා. මම ඊයේ ආදවුදේ පත්‍ර බැලුවා. ජනාධිපතිමා ඊයේ ආම් පුතා සංගම ඔක්කොම ගෙනගෙන කිව්වලු මේ මාස 29ට ඉස්සෙල්ලා කියන්නේ 1700ක් දෙන්න පුළුවන් කියලා. මම ඊට පස්සේ ඒක බලලා කම්පැනිට කතා කරා. ආම්බුස සංගමයට කතා කරා. ඒගොල්ලෝ කියන එහෙම කරලා කතා කරවන්නේ නැහැ. ඒගොල්ලෝ කියවා රීටැක්ස් කරන්න කියලා. ඒකල සාකච්ඡා. නමුත් අපේ වතු කරන්නේ മന്ത്രിවරු ඔක්කොම කිව්වා අන්න දැන් කියනවා 1750 හම්බ වෙනවා, පඩිය හම්බ වෙනවා, ජනවිදනා කියනවා. අපි මේ අපි දන්නවා ජනවිදනා කවුද කියලා, මේ ආණ්ඩුව කවුද කියලා දන්නවා. ඒ ජීවිතේ එන්නේ නැහැ. අම්බරි කම්පැනි කට්ටිය මේ කැලෙක්ටර් ඇග්‍රීමන්ට් ගියොත් ඒ කාණ්ඩ දෙන්නේ නැහැ ඒගොල්ලෝ. ඒක නිසාම අපි දිගෙන් දිගට ඉල්ලනවා විලා මේ ජනතාවට මේ ඉඩම් ටික බෙදලා දීලා මේ තල් කිලෝ එකක් 150ට ගත්තානා. දැන් 150ට වැඩියෙන් ගන්නවා. දැන් 200 250ට පවුගේ කාලේ ගියා. අපි කියන්නේ 150ට ගත්තොත් අඩුම ගාන මේ කිලෝ 10 ගත්තාන 1500යි. කිලෝ 20 ගත්තාන 3000යි. ඒතර ඒගොල්ල ජීවිතේ හොඳට කරගෙන යනවා.
මුතුමට විනාඩි කාලයක් තිබුණා.
එහෙම නැතුව මේක ඇවිල්ලා දිගෙන් දිගට මේ මිනිස්සු මුලා කරගෙන ඉන්නවනම් මම හිතන්නේ මේක හොඳ නැහැ. මේ අවුරුදු 200ක් අපි කතා කරන මේ මිනිසු ගැන මම කියන්නේ මේ වෙලාව ජනාධිපතිට අඩුම ගන්න එපත්තේ മന്ത്രിවරු ඉන්නවනේ. මේ ජීවන් දන්නම මගේ මිත්‍රයා ඉන්නවා, වඩිවල සුරේස් ඉන්නවා, තව මේ කට්ටිය ඉන්නවා. ඒගොල්ලන්ගේ අඩුම ගන්න ලක්ෂයක් හරි ඡන්ද කොට ජනාධිපතිට ගන්නවනා ඒකරි කරන්න. එහෙම නැත්නම් ඒකත් හම්බ වෙන කියලා මේ ඉතුරු කාලේ තියනවනේ ඒ සවිතාන්ට දෙන්න කියලා මම නීඩ වෙනවා.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මෙලට ගරු මුදිතා ප්‍රශාන්ති මන්ත්‍රීතුමිය ඔබතුමියට විනාඩි 5ක කාලය.
ගරු මුලසුන ඔබවට මන්ත්‍රීතුමනි, අද දින කෘෂි කර්මාන්ත අමාත්‍යාංශය හා පැබ්ලි කර්මාන්ත අමාත්‍යාංශයේ වැසීෂය පිළිබඳ කතා කිරීමට අවස්ථාව ලබා දීම පිළිබඳව ස්තුතිවන්ත වෙනවා. අතීතේ පටන් කෘෂි කර්මාන්තයෙන් පෝෂණය වන, ඒ වගේම වැවිලි කර්මාන්තයෙන් පෝෂණය වන අප රට ලෝකයේ පෙරදිග ධාන්‍යාගාරය නමින් විරුදාවලිය පාත්‍ර වූ රටක් බව කියන්න ඕනි. පසුගිය වසර දෙක කාලයේ අපි දන්නවා ඉතිහාසයේ දරුණු අසංගතයක් අපේ රටේ ඇති වුණා. ආර්ථික අත්බුද්ධියත් සමග කෘෂිකර්මාන්තය හා වැවිලි කර්ම ක්ෂේත්‍රයේ ඉතා වේගයෙන් පහත වැටුණා. ඒ වගේම රසායනික පෝර හා රසායනික වල්නාශක ගැටලුව විශාල වශයෙන් ගොවියාට බලපෑවා. අද වෙනකොට ගරු ඇමතුමා ඇතුළු රාජ්‍ය ඇමතුමාලා, ඒ වගේම නිලධාරී ඇමතුමාලා රටේ කෘෂිකර්මාන්තය ඉහළට ඔසවා ආර්ථිකය දැවැන්ත ශක්තිය ලබා දෙන්න කටයුතු කරලා තියෙනවා. ගරු මන්ත්‍රීතුමනි, දැන් මේ වෙනකොට ගොවියාට පොහොර ටික සඳහා මුදල් හම්බ වෙනවා. ඒ ගැන අපි සතුටු විය යුතුයි. ගරු අමාත්‍යතුමාගේ අවධානයට යොමු කිරීමට මා මේ අවස්ථාවක් කරගන්නවා. මොකද ගොවියාට පොහොර ටික මුදල් ඔවුන්ගේ ගිණුමට දැම්මත් සමහර ගොවි මහත්තුරු ඉන්නවා සම්පූර්ණ වගාවට අවශ්‍ය පොහොර මිලදී නොගෙන ඒ මුදල අරන් වෙනත් අවශ්‍යතා සඳහා යොදවනවා. ඉතින් ඒ නිසා අසන්න අඩුවෙන් පෙන්නුම් කරන බව විශේෂයෙන් කෘෂිකර්ම පරිශ්‍රය නිලධාරී අපිව දැනුවත් කරලා තියෙනවා. ඒ නිසා එය අපේ ගරු ඇමතුමාට ඒ ගැන අවධානය යොමු කරන්න කියලා මම ඉල්ලා සිටිනවා. ඒ වගේම අපේ රටේ අවුරුදු 50ට වැඩි වයස් අය තමයි ගොවිතැන් වගා කරන්නේ. මේ හේතුවෙන් නවීන තාක්ෂණ ක්‍රමවේද හඳුන්වා දීලා තරුණ පිරිස කෘෂිකර්මාන්තයට නැඹුරු කිරීමේ වැඩපිළිවෙලක් සකස් කළ යුතුයි කියලා මම යෝජනා කරනවා. රජයක් හැටියට විශේෂයෙන් රටට ගැලපෙන කෘෂික තාක්ෂණය ලෝකයේ අනිකුත් කෘෂිකාර්මික රටවල් වගේම අපි සකස් කළ යුතුයි. එවිට කෘෂිකර්මාන්තයේ ස්වයංපෝෂිත රාජ්‍යයක් ගොඩනැගීමේ හැකියාව ඇත්තේ. අපි කාබනික පොහොර රටින් ගෙන්වා ගත යුතු නැහැ. මොකද අපේ රටේ ඕනතරම් සම්පත් තියෙනවා. කාබනික පොහොර නිෂ්පාදනය දැනටමත් ක්‍රමවත් ආරම්භ කරලා තියෙනවා. ඒ වගේම කාබනික පොහොර ව්‍යවසායින් දිරිගැන්වීමේ වැඩසටහනක් ක්‍රියාත්මක කළ යුතු බවත් මම ගරු අමාත්‍යතුමාගේ අවධානයට යොමු කරනවා. ඒ වගේම කියන්න විශේෂයෙන් කියන්න ඕනි, ගොවියාට විශාල කරදරයක් කරන සත්ව කොට්ටාසයක් සිටිනවා කියලා ඔබ අපි හැමෝම දන්නවා. මොකද මොනරා රිලවා, ඒ වගේම වල්ලූරා ඉත්තෑවහ වල් අලින් යන සතුන් නිසා විශාල ලෙස ගැටලුවට මුහුණ පාන්න සිද්ධ වෙනවා. ඉතින් ඒ සතුන්ගේ මෙන හානිය නිසා අද ගොවියා ගොවිතැන් කරන්න පවා අකමැත්තක් දක්වනවා. ඒ අවම කර ගැනීමට විශේෂ ක්‍රමවේදයක් කඩනමින් සකස් කරන ලෙස ගරු අමාත්‍යතුමාගෙන් ඉල්ලා සිටිනවා. අපි ඒ වගේම කිරිගොවියා විශේෂයෙන් ණය සහනයක් ලබා දීමට යෝජනා කරලා තියෙනවා. ඒ ගැනත් අපි ස්තුතිවන්ත වෙනවා. ඒවගේම ගරු ජනාධිපතිතුමා මේවර අයවැමින් කෘෂිකර් කර්ම ශේත්‍රයට විශාල සහන රැසක් වෙන් කරලා තියෙනවා. ගොයි ජන සේවා මධ්‍යස්ථාන ඒවගේම කෘෂිකර් කර්ම නවීකරණ කේන්ද්‍රස්ථානය බවට පත්කිරීමට රුපියල් මිලියන 2500ක් ලබන වසරේ සඳහා ලබා දීලා තියෙනවා. මම විශේෂයෙන් මතක් කරනවා අපේ ගරු ඇමතිතුමාට අපේ පළාතේ සබරගමු පළාතේ තිබෙන එකම කෘෂිකර්ම විද්‍යාලය වන රත්නපුර කරපිංච කෘෂි කර්ම විද්‍යාලය සංවර්ධනය කිරීම සඳහා. මොකද 2014න් පස්සෙ කිසිම සංවර්ධනයකට මුදල් වෙන් කරලා නැහැ. ඉතින් ඒ සඳහා කිසියම් මුදලක් වෙන් කරලා ඒ සංවර්ධනය කිරීමට වැඩ කටයුතු කරන ලෙසත් මම ගරු අමාත්‍යතුමාගෙන් ඉල්ලා සිටිනවා.
ගරු මන්ත්‍රීතුමතා විනාඩි කාලයක් තිබෙනවා.
ගරු මන්ත්‍රීතුමනි, මම නියෝජනය කරන රත්නපුර සිස්කේ ඔබත් මමත් ජනතාවගේ හදවත බඳු කෘෂිකර්මාන්තය හා වැවිලි කර්මාන්තය, ඒ නිසා වැවිලි කර්මාන්තය පිළිබඳව මම අදහස යෝජනා කිහිපයක් ඉදිරිපත් කරන වෙලාව කාලය නොතිබුණත් ඇත්තටම අපේ රටට අපනයනයේ වැඩිම ඩොලර් ප්‍රමාණයක් හම් වෙන්නේ තේ, රබර්, කුරුඳු ඇතුළු අනිකුත් සුළු අපනයන භෝගවලට. ඉතින් ඒ වගේම තමයි තේ ගොවියට පසුගිය වර්ෂවලදී රටේ ආර්ථික අත්බුද්ධයක් සමග පොහොර ප්‍රශ්නය බලපෑවා. ඒ අවස්ථාවේ තේ වගා විශාල ලෙස හානි වුණා. ඔවුන් ලැබුවේ අමිලි අවස්ථාව පිළිබඳව මා කණගාටු වෙනවා. ගරු මන්ත්‍රීතුමනි, ආර්ථික ශක්තිමත් වීමත් සමග තේ දළු මිල ඉහළ ගියත් වැවිලිකරුවා යම්කිසි සතුටක් ලැබුවා. නමුත් තේ දළු මිල ඉහළ යාම සිදුවත් තේ පොහොර මිල දරා ගන්න බැරුව තියෙනවා. ඒ නිසා මා යෝජනා කරනවා ගරු අමාත්‍යතුමාට අනිකුත් සහන ලබා දෙන ආකාරයටම තේ ගොවියාටත් පොහොර සහන ආධාරයක් හෝ සහන මිලකට
පොහොර. ගරු මන්ත්‍රීතුමිය, ඔබතුමියගේ කාලය අවසානයි.
සලසන දෙන බොහොම ස්තුතියි.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමිය.